ધાણમ નમો આયણમ નમો વજ્રાયણમ નમો લોય સર્વસાહુણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણિ મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એમાં આપણે 10મો અધિકાર મોક્ષ માર્ગ અધિકાર એની ચર્ચા ચાલુ છે. એમાં આપણે જે જીવના 5 અસાધારણ ભાવો એ ટોપિક આપણે ચાલે છે. અસાધારણ ભાવ કોને કહેવાય? કે જે જીવના જે સ્પેશિયલ ભાવ છે એને અસાધારણ, જીવના વિશેષ ભાવ એને અસાધારણ ભાવો કહે છે. આ ભાવો ખાલી જીવમાં જ થાય છે, ઉદ્ગલ આદિમાં નથી થતા. તો આવા જીવના કેટલા ભાવો છે અસાધારણ? કે આમ તો ઘણા બધા છે, અસંખ્યાત લોક પ્રમાણ અનંત ભાવો છે. જીવના અનંત પ્રકારના ભાવો ન હોય, માં ખ્યાલ લીધો અસંખ્યાત લોક પ્રમાણ ભાવ ને,
અસંખ્યાત લોક પ્રમાણ કશાય ભાવ છે.
હા,
જીવના ભાવો
અનંત. અચ્છા, હા, ગુણો પણ એમાં આવી ગયા એટલે, હા બરાબર છે. એમાં ગુણો પણ આવી જાય છે, એની એની પર્યાયરૂપ ભાવો પણ આવી જાય છે, બધા આવી જાય. એટલે આમ તો જીવના ભાવો અનંત છે. હવે અનંત ને સમજવા કેવી રીતના? એને એક એક કરીને સમજવાની તો આપણામાં શક્તિ નથી. તો એને 5 પ્રકારના કેટેગરીમાં ક્લાસિફાય કરવામાં આવે છે. આ કઈ રીતે કેટેગરી બનાવી 5 પ્રકારની? કે જ્યારે જ્યારે જીવના ભાવો થાય છે ત્યારે ત્યારે સામે કર્મની પણ અમુક અવસ્થાઓ થાય છે. એવો નિયમિત નૈમિતિક સંબંધ આ કાળમાં બની રહ્યો છે. જે જે સંસારી જીવ છે એ બધાને, સંસારી નમુક એ બધાને આવી વ્યવસ્થા જ છે કે જેવા જેવા જીવના ભાવો છે તો સામે અમુક પ્રકારના કર્મની વ્યવસ્થા. બે સ્વતંત્ર છે પાછા, જીવ પોતાની રીતે સ્વતંત્ર, કર્મ એની રીતે સ્વતંત્ર. આ અનુભાઈ કરતો નથી, આ અનુભાઈ કરતો નથી, પણ તો એવું જ જોવામાં આવે છે કે બે જેવું જીવના ભાવ એ જાતના કર્મનો ઉદય, એ જાતનું નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોવામાં આવે છે. તો એ પ્રમાણે કર્મની જે વ્યવસ્થા છે, કર્મની જે ઉદયરૂપ અવસ્થા છે, એના અનુસાર જીવના ભાવોનું વર્ગીકરણ કરવું, એને ક્લાસિફાય કરવા, એને આ 5 અસાધારણ ભાવ કહેવામાં આવે છે. એટલે જીવના 5 પ્રકારના જે કર્મની વ્યવસ્થા એ લીધી. કઈ પ્રકારની વ્યવસ્થા છે? તો કર્મનો ઉદય થાય છે તો અહીંયા ઔદયિક ભાવ છે, કર્મનો ક્ષય થાય છે તો અહીંયા ક્ષાયિક ભાવ છે, કર્મનો ઉપશમ, ઉપશમ એટલે ટેમ્પરરી દબાવી દીધા કર્મને, તો અહીંયા ઔપશમિક ભાવ છે, અને કર્મનો ક્ષયોપશમ, ક્ષયોપશમમાં 3 વ્યવસ્થા થાય છે. એ શું છે આપણે ફરીથી જોશું. તો અહીંયા જીવના ક્ષયોક્ષમિક ભાવ છે, અને 5મો કીધું પારિણામિક ભાવ, કે કર્મની જે પણ અવસ્થા હોય, ઉદય હોય, ઉપશમ હોય, ગમે તે હોય, તો પણ આ પારિણામિક ભાવ એવા છે જે એવા ને એવા જ રહે છે. એટલે દે આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ કર્મની અવસ્થા, એને પારિણામિક ભાવ કહેવાય. આ પ્રકારના જીવના ભાવોને 5 ભેદોમાં ભાગવામાં આવ્યા, એને 5 ભાવ કહેવામાં આવે છે. એટલે 5 જ ભાવ છે એવું નથી, છે તો અનંતા ભાવ, પણ એમાંથી આ 5 પ્રકારના ભેદોમાં ભાગવામાં આવ્યા. બરાબર, સૌથી પહેલું આપણે જોયું હતું ઔપશમિક ભાવ. ઔપશમિક ભાવ કોને કહેવાય? કે જ્યારે કર્મને ટેમ્પરરી પુરુષાર્થ પૂર્વક જીવ પોતાના આત્મસન્મુખ પુરુષાર્થથી પોતાના જ વિકારોને દબાવી દે ટેમ્પરરી, તો ત્યારે કર્મ પણ એ ટેમ્પરરી દબાઈ જાય છે અને ઉદયમાં આવતા નથી, તેને કર્મનો ઉપશમ કહેવાય છે, અને ત્યારે જીવના ભાવોને ઔપશમિક ભાવ કહેવાય છે. બરાબર, પછી જીવ ફરીથી પોતાના અનંત પુરુષાર્થ વડે કર્મનો પૂરેપૂરો નાશ જ કરી નાખે તો હવે છે જ નહીં કર્મ, તો ઉદયમાં ક્યાંથી આવશે? એટલે કર્મનો ક્ષય થઈ ગયો. કર્મનો ક્ષય તો અહીંયા જીવના પ્યોર ભાવ એને કહેવાય ક્ષાયિક ભાવ. જે જીવના પૂર્ણ શુદ્ધ ભાવો છે એને ક્ષાયિક ભાવ કહેવાય છે. પછી જો કર્મનો ક્ષયોક્ષમ, ક્ષયોક્ષમમાં આપણે 3 વસ્તુ જોઈ હતી પહેલાના ક્લાસોમાં, કે જે વર્તમાન કાળમાં સર્વઘાતી સ્પર્ધકો છે. સર્વઘાતી એટલે કે જેનો ઉદય આવતા જીવના ગુણોનો પૂરેપૂરો ઘાત થાય છે નિમિત્ત નૈમિત્તિક. પણ જે કર્મનો ઉદય થાય છે તો જીવના એ પ્રકાર એ ગુણોની પ્રગટતા પૂરેપૂરી નથી એમ પૂરેપૂરો એનો ઘાત થાય છે, એને સર્વઘાતી કહેવાય. અને દેશઘાતી એટલે કે જયારે એ કર્મનો ઉદય આવે તો જીવના ગુણોની પ્રગટતા પૂરેપૂરી ઘાત થતી નથી, થોડો અંશ અવેલેબલ છે. આપણે ઉદાહરણ જોયું હતું કે સૂર્ય એની સામે ચંદ્રમાં આવી જાય તો પૂરું સૂર્ય ગ્રહણ થાય છે, તો નીચે અંધારું થઈ જાય. અને સૂર્યની સામે વાદળા આવી જાય તો ત્યાં થોડો પ્રકાશ તો એ પાથ થાય જ છે. તો એવી જ રીતે અહીંયા જે જીવના ગુણોની પ્રગટતા પર્યાય જો પૂરેપૂરી ઘાત થાય તો અહીંયા સર્વઘાતીનો ઉદય હોય, અને જો થોડો અંશ પ્રગટ હોય તો દેશઘાતીનો ઉદય હોય. તો ક્ષયોક્ષમમાં શું થાય છે કે સર્વઘાતી કર્મનો ઉદય આવતો નથી વર્તમાન કાળમાં, સર્વઘાતીનો ઉદય નથી, દેશઘાતીનો ઉદય છે. આ સર્વઘાતી બધા દેશમાં કન્વર્ટ થઈ ગયા અને એમાં ઉદય આવીને ખરી ગયા. અને ભવિષ્યકાળમાં જે સર્વઘાતી સ્પર્ધકો છે એ ફક્ત ઉદયમાં આવતા નથી, એટલે એને એમ કહેવાય સદ અવસ્થાન રૂપ ઉપશમ. જે ત્રણ કન્ડિશન જ્યાં મીટ થાય ત્યાં કર્મનો ક્ષયોક્ષમ કહેવાય, ક્ષય ઉપશમ. એટલે વર્તમાન કાળના જે સર્વઘાતી છે એ ઉદયમાં ન આવ્યા એને જેનો ક્ષય કીધો, ઉદયા ભાવિ ક્ષય બરાબર. અને ભવિષ્યના સર્વઘાતી એને ત્યાંને ત્યાં ઉપશમિત કર્યા, ત્યાંને ત્યાં ઉપશમિત કર્યા એટલે શું, એમાં પણ ઉત્કર્ષણ અપકર્ષણ બધું ચાલશે પણ ખાલી એ ઉદયમાં નથી આવી જતા એટલું બરાબર. આ કન્ડિશન જ્યાં મીટ થઈ અને દેશઘાતી નો ઉદય થયો, આ ત્રણ વસ્તુ જ્યાં થઈ એને કર્મનો ક્ષયોક્ષમ કહેવામાં આવે છે. જયારે એ પ્રકારની કર્મની વ્યવસ્થા હોય ત્યારે જીવના જે ભાવ હોય છે એને ક્ષયોક્ષમિક ભાવ કહેવાય છે. પછી આપણે જોઈશું ચોથું ઔદયિક ભાવ. એટલે કર્મનો જ્યાં ઉદય આવી જાય છે, સીધે સીધો ઉદય આવી જાય ત્યાં ઉદય કહેવાય છે, અને સામે જીવના જે ભાવો હોય એને ઔદયિક ભાવ કહેવાય છે. અને છેલ્લું પાંચમું પારિણામિક ભાવ. પારિણામિક ભાવ એટલે શું, કર્મની ઉદય ઉપશમ ક્ષય ક્ષયોક્ષમ જે અવસ્થા હોય પણ જીવના એ ભાવો એવા ને એવા જ રહે છે, કર્મની અવસ્થાથી નિરપેક્ષ જીવના ભાવ એને પારિણામિક ભાવ કહેવાય છે બરાબર. આ પાંચ પરિભાષા આપણે જોઈ હતી. પછી લાસ્ટ ક્લાસમાં આપણે આના આ પાંચ ભાવને જાણીને શું લાભ થાય એ પણ આપણે એકદમ ડિટેલમાં આખું એક ક્લાસમાં જોયું હતું. હવે જો આપણે આગળ વધીએ છીએ, આપણે આજે એ ભાવોના ભેદ પ્રભેદ જોવાના છે. ક્વેશ્ચન 181 થી આપણે શરૂ કરીશું. જો હમણાં જ અંકલે મારું ધ્યાન દોર્યું, કદાચ મેં પહેલાના ક્લાસમાં બોલવા કદાચ ભૂલ કરી હોય, પાંચ ભાવમાં જ્યાં ક્રમ લીધો ને, પહેલું ઔક્ષમિક, પછી બીજું ક્ષાયિક, ત્રીજું ક્ષયોક્ષમિક, ચોથું ઔદયિક અને પાંચમું પારિણામિક, આ ક્રમ કયા કયા સેન્સમાં લીધો છે, કયા સેન્સમાં લીધો કે જેટલા જીવોની સંખ્યા એ ભાવોમાં જોવામાં આવે છે, વર્તમાનમાં જેટલા જીવની સંખ્યા એ ભાવમાં જોવામાં આવે તો તેને ઓછા ક્રમથી વધારે ક્રમમાં ઓર્ગેનાઇઝ કરવાની પદ્ધતિ, એટલે ઓછા જીવથી વધારે જીવો. જેવી રીતના ઔદયિક ભાવ છે, સોરી ઔક્ષમિક ભાવ છે, ઔક્ષમિક ભાવ એ તો ફક્ત અંતર મુહૂર્ત માટે જ થાય છે, અને એ પણ જે મૌનીય કર્મમાં ટેમ્પરરી ઉપશમ થાય તો એમાં જ થાય છે. તો એના જીવો જે ઔક્ષમિક ભાવમાં છે એ જીવો એ તો બહુ ઓછા સંખ્યાત છે, એટલે સૌથી પહેલો નામ એનું લીધું. એના પછી બીજું શાયિક ભાવ લીધું, જેટલા અરિયંત સિદ્ધ ભગવાન છે પ્લસ જેમને શાયિક સમ્યક તો થયું છે એવા સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા ચોથા પાંચમા છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળા બધા જ, એ બધા ક્ષાયિક ભાવ વાળા જીવો. તો ક્ષાયિક ભાવ વાળાને સેકન્ડ સ્થાન પર લીધું, કેમ કે ઔક્ષમિકથી તો વધારે છે પણ હજી આગળ આવશે એના કરતા એમાં જીવોની સંખ્યા ઓછી છે. જો અત્યારના અરિયંત અરિયંત ભગવાન તો અમુક જ છે, હેન્ડફુલ, પણ સિદ્ધ ભગવાન કેટલા છે, અનંતા છે, તો પણ એને બીજા સ્થાન પર લીધું, કેમ કે હજી ત્રીજા ચોથા સ્થાન પર આનાથી બી વધારે અનંત જીવો આવશે બરાબર. તો પહેલું થયું ઓપ્શન, બીજું ક્ષાયક, હવે ત્રીજું છે ક્ષાયોગ સમય. ક્ષાયોગ સમય ભાવ વાળા જીવો કયા? જો જે પણ જીવ સંસારી છે અને એમને ક્ષાયિક લબ્ધિ પ્રગટ નથી થઈ, એટલે 13માં 14માં ગુણસ્થાન વાળા અને આજે ક્ષાયિક ભાવ વાળા જે આપણે જોયું એ જે 4થા 5માં આદિ, પણ બાકીના ગુણોમાં એમને ક્ષાયોગ સમય ભાવ જ છે પહેલા ગુણસ્થાન થી લઈને 12માં ગુણસ્થાન સુધી. તો પહેલા ગુણસ્થાનમાં નિગોદિયા જીવો કેટલા? અનંત આનંદ, જેટલી સિદ્ધ ભગવાનની સંખ્યા છે એના કરતા પણ અનંત ગણા છે. એટલે ક્ષાયોગ સમય ભાવ વાળા જીવને ત્રીજા સ્થાન પર રહ્યું, કેમ કે ક્ષાયિક ભાવ વાળા જીવ કરતા અનંત ગણા વધારે. જો ઔક્ષમિક ભાવ વાળા તો અમુક સંખ્યા, પછી ક્ષાયિક ભાવ વાળા અનંત, ક્ષાયોગ સમય ભાવ વાળા અનંત આનંદ, બરાબર. 4થા સ્થાન પર લીધું ઔદૈહિક ભાવ. ઔદૈહિક ભાવ, હવે ઔદૈહિક ભાવ, જો ઔદૈહિક ભાવ કોને છે? કરીને. જે પણ જીવો સંસારમાં છે એને કર્મનો ઉદય ચાલુ છે તો સામે ઔદૈહિક ભાવ છે, બરાબર. હવે ઔદૈહિક ભાવ તો અર્યંત ભગવાનને પણ હોય છે, કેમ કે ત્યાં પણ સાતા વેદની આદિનો ઉદય ચાલુ છે કર્મનો. અસિદ્ધત્વ છે ઔદૈહિક ભાવ, તો એમને હજી સિદ્ધ ભગવાન નથી થયા, એ જાતનો ઔદૈહિક ભાવ છે. ઉપચાર માત્ર છે પણ તો પણ એ નામ આપવામાં આવે છે, આવે છે ને. તો પહેલા ગુણસ્થાન થી લઈને 14માં ગુણસ્થાન સુધી બધા જ જીવોને ઔદૈહિક ભાવ છે. તો ક્ષાયોગ સમયમાં આપણે શું જોયું હતું? 1 થી 12 ગુણસ્થાન, અને ઔદૈહિક ભાવમાં 1 થી 14. તો 13માં અને 14માં વાળા જીવો ભલે સંખ્યા કચ્છ છે, થોડાક જ છે, પણ તો પણ એડ થયા ને, તો પણ એડ થયા. એટલે ત્રીજા સ્થાન પર આપણે ક્ષાયોગ સમય ભાવ લીધું તો એમાં પછી થોડા હજી એડ થયા, એટલે ઔદૈહિક ભાવ વાળા એના કરતા વધારે 4થા પર, બરાબર.
બીજામાં 4 થી 6 સુધી,
કયામાં? બીજામાં હા, ક્ષાયિકમાં 4થા ગુણસ્થાન થી સિદ્ધ સુધીના, 4થા ગુણસ્થાન થી સિદ્ધ ભગવાન સુધીના બધા, પણ એમાં જેને ક્ષાયિક ભાવ પ્રગટ થયો હોય તે, બરાબર છે. અને છેલ્લું 5મું પારિણામિક ભાવ. પારિણામિક ભાવ કોને છે? બધા જ જીવોને, બધા જ જીવોને. કેમ કે જીવ, જીવ નામ માત્ર કેવી રીતના પ્રાપ્ત થાય? કે જે જીવત્વ આદિ શક્તિથી જે જીવે એને જીવ નામ મળે છે. તો આ જીવત્વ શક્તિ આદિ શક્તિઓ શું છે? પારિણામિક છે, કેમ કે એ કર્મની અવસ્થા ઉપર ડિપેન્ડન્ટ નથી. જીવના જેટલા અનંતા ગુણો છે એ ગુણો કેવા છે? કે પારિણામિક રૂપે છે, એમાં કર્મની અવસ્થા પર કોઈ ડિપેન્ડન્સ નથી. માટે આ બધા જીવ, જેટલા પણ જીવ વિશ્વમાં છે, નિગોદના અનંત આનંદ, સિદ્ધ ભગવાનના અનંત, બધા મળીને પારિણામિક ભાવ થાય છે, બરાબર. તો સૌથી પહેલા ઔક્ષમિક ભાવ વાળા કેટલા? બહુ ઓછા સંખ્યા. પછી ક્ષાયિક ભાવ વાળા અનંત, પછી ત્રીજું ક્ષાયોક્ષમિક ભાવ વાળા અનંત આનંદ, પછી ઔદૈહિક ભાવ વાળા એ પણ અનંત આનંદ, અને પારિણામિક ભાવ વાળા એ પણ બધા અનંત આનંદ જીવો. આ સંખ્યાના ક્રમમાં આ 5 ભાવના ભેદોના નામ, એ 5 ભાવના નામ પણ એ જ ક્રમમાં લેવામાં આવે છે. એટલે સૌથી પહેલું આપણે 181 ક્વેશ્ચન હવે જોઈએ. ઔક્ષમિક ભાવના કેટલા ભેદ છે? ઔક્ષમિક ભાવના કેટલા ભેદ છે? જો હવે આપણે એક આપણે માઇન્ડમાં ઇમેજિન કરજો, ઘાતી કર્મોનો આપણે ચાર્ટ બનાવ્યો. ઘાતી કર્મ કેટલા હોય? કેટલા પ્રકારના? ઘાતી કર્મ 4 પ્રકાર, 4 પ્રકારના છે. કયા 4 પ્રકાર છે? જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય, બરાબર. હવે આ 4 તમે હંમેશા યાદ રાખજો, આખા ક્લાસમાં આપણે એમાં આવું ગમે ત્યાં આમ ભેદ પ્રભેદ કરીને વાપરશું, બરાબર. જો એ 4માં પણ હવે ફર્ધર બાયફર્કેશન કરીએ તો જ્ઞાનાવરણ કર્મની એના ભેદ પ્રભેદ કેટલા પાછા? મતિ જ્ઞાનાવરણ, શુદ્ધ જ્ઞાનાવરણ, અવધિ જ્ઞાનાવરણ, મનપર્યાય જ્ઞાનાવરણ અને કેવલ્ય, બરાબર. 5 પ્રકારના તો કર્મ કીધા, કર્મની પ્રકાર કીધા. જીવના જ્ઞાનની પર્યાય તરીકે જુઓ તો કેટલી પર્યાય? તો 8 પર્યાય. 8 પર્યાય થાય, 3 કુજ્ઞાન, કુમતી કુલ શુદ્ધ કુ અવધિ અને પાંચ સમ્યક જ્ઞાન મતિ શુદ્ધ અવધિ મનોપર્યાય કહેવાય. બરાબર, તો આ તો જ્ઞાન ની વાત છે. પછી દર્શન, તો દર્શનાવરણ કર્મ ના કેટલા ભેદ? કર્મ ના દર્શનાવરણ કર્મ ના નવ ભેદ. બરાબર, હા, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ, હા, ચક્ષુ દર્શનાવરણ, અચક્ષુ દર્શનાવરણ, અવધિ દર્શનાવરણ અને કેવળ દર્શનાવરણ, અને પછી નિદ્રા, 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 પ્લસલા, પ્લસલા, ત્યાં જઈશું. બરાબર, પછી મોહનીય, મોહનીય ના મુખ્ય ભેદ કેટલા? બે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. અને ફર્ધર ભેદ પ્રભેદ કરીએ તો ટોટલ 28. અંતરાય ના મુખ્ય ભેદ કેટલા? પાંચ, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય. દાન અંતરાય, લાભ અંતરાય, ભોગ અંતરાય, ઉપભોગ અંતરાય, વીર્ય. બરાબર, જો આના ઉપર જ આપણે આ બધા ભેદ પ્રભેદ ભાવોના પણ જોશું, કેમ કે જેમ જેમ કર્મના અવસ્થા છે એમ એમ અહીંયા ભાવોના ભેદ લીધા, તો સામે ભેદ પ્રભેદ પણ એવી રીતના જ લેશે. જો સૌથી પહેલા ઔક્ષમિક ભાવ, તો ઔક્ષમિક ભાવ જે મોહનીય કર્મ છે ને, એ મોહનીય કર્મમાં જ ઉપશમ થાય છે. કર્મનો ઉપશમ આઠ કર્મમાંથી. ઉપશમ એટલે શું? કે કર્મને ટેમ્પરરી દબાવી દેવું. જીવે પોતાના પુરુષાર્થ પૂર્વક પોતાના વિકારી ભાવને દબાવ્યા, તો અહીંયા સામે કર્મ પણ ટેમ્પરરી દબાવ્યા. તો કયા કર્મ દબાય છે? આઠ કર્મ છે ને, જ્ઞાતિ ને અજ્ઞાતિ. સમજો, જ્ઞાનાવરણીય કર્મનો ઉપશમ થઈ જાય તો શું થાય? જ્ઞાનાવરણીય કર્મનો ઉપશમ થાય તો જીવને કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય. જીવને ટેમ્પરરી કેવળ જ્ઞાન થઈ જાય, અને પછી પાછો કર્મનો ઉદય આવે ને કેવળ જ્ઞાન વયું જાય, એવું બને? એવું તો ક્યારે ન બને. સિમિલરલી દર્શનાવરણ કર્મનો ઉપશમ થાય તો જીવને કેવળ દર્શન પ્રગટ થઈ જાય. જીવને અંતરાય કર્મનો ઉપશમ થાય તો શું થાય? અનંત વીર્ય થઈ જાય પ્રગટ. તો એક બાજુ અનંત વીર્ય અને બીજી બાજુ પાછા અહીંયા મિથ્યાત્વ માટે એમ સમજો કે હજી મૌનીય કર્મનું કાંઈ થયું નથી, તો મિથ્યાત્વ તો અજ્ઞાનમાં છે અને અહીંયા અનંત વીર્ય પ્રગટ થયું, એવું બને? એવું તો ક્યારે ન બને. અચ્છા, આયુ કર્મનો ઉપશમ થાય, આયુ કર્મનો ઉપશમ થાય તો શું થાય? જીવ મોક્ષમાં વયો જાય, સિદ્ધ દશા થઈ જાય. એટલે આમ નિત્યા જ્ઞાન, નિત્યા જ્ઞાન, નિત્યા શ્રદ્ધા અને સિદ્ધ થઈ જાય, એવું બને? ન બને ક્યારે. તો જીવને ઉપશમ કેમાં થાય છે? કર્મનો ઉપશમ કેમાં થાય છે? કે મોહનીય કર્મમાં જ કર્મનો ઉપશમ થાય છે. તો સામે જીવના ઔક્ષમિક ભાવ તેમાં હોવા જોઈએ. મોહનીય ને રિલેટેડ શ્રદ્ધા અને ચારિત્ર બે ગુણો છે ને, મોહનીયના બે પ્રકાર, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તો એમાં જીવને જો દર્શન મોહનીયનો ઉપશમ થાય, દર્શન મોહનીયનો ઉપશમ થાય, તો અહીંયા શ્રદ્ધા ગુણનો ઔક્ષમિક ભાવ, શ્રદ્ધા ગુણનો ઔક્ષમિક ભાવ એટલે સમ્યક્ત્વ, સમ્યક્ત્વ એટલે ઔક્ષમિક સમ્યક્ત્વ પ્રગટ થાય છે. બરાબર, અને સામે ચારિત્ર મોહનીયનો ઉપશમ ભાવ પ્રગટ થાય તો કયો કયો ભાવ પ્રગટ થાય? અહીંયા ચારિત્ર ગુણની ઔક્ષમિક અવસ્થા એટલે ઔક્ષમિક ચારિત્ર પ્રગટ થાય છે. બરાબર, જો ઔક્ષમિક ભાવ, ફરીથી ઔક્ષમિક ભાવના બે જ ભેદ છે. કેમ બે ભેદ છે? કેમ કે આ બાજુ મોહનીય કર્મમાં જ ઉપશમ થાય છે. હવે એમાં પણ જો વધારે સૂક્ષ્મતા આપણે જોઈએ તો મોહનીય કર્મના બે ભેદ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય એટલે શું? કે મિથ્યાત્વ, મિથ્યાત્વ કર્મ. બરાબર, જે અનાદિ સંસારી જીવ છે એને તો દર્શન મોહનીયની એક જ પ્રકૃતિ છે, મિથ્યાત્વ. એને ત્રણ નથી, એને એક જ પ્રકૃતિ છે. એ એક પ્રકૃતિને જીવ પોતાના પુરુષાર્થ પૂર્વક જ્યારે દબાવે છે ત્યારે એના ત્રણ ટુકડા થાય. બરાબર, એટલે દર્શન મોહનીયનો ઉપશમ કર્યો એટલે શું? કે ખરેખર મિથ્યાત્વનો ઉપશમ કર્યો. બરાબર છે, હવે એના પછી સમ્યક પ્રકૃતિનો ઉદય આવી ગયો, એના પછી જીવ ક્ષાયુમાં વયો ગયો, અથવા જે પણ આખા નિયમો તો આપણને બધાને ખ્યાલ છે ને કે સમ્યક્ત્વમાં શું શું થઈ શકે. હવે જયારે બીજી વાર ઉપશમ કરવો હોય જીવને, તો કેટલો પલ્યનો અસંખ્યાતનો કાળ ને એવું બધું વહી જાય ને, જયારે બધા એ સમ્યક પ્રકૃતિ અને મિશ્ર મોહની ઓલમોસ્ટ ખતમ થવા આવ્યા ત્યારે ફરીથી જઈને બીજી વાર ઉપશમ થાય. એટલે કર્મનો દર્શન મોહનીયમાં ઉપશમ ક્યારે થાય કે મુખ્યત્વે નિત્યાત્વનો જ ઉપશમ થાય, બરાબર. અને સામે જીવને કયો ભાવ પ્રગટ થયો કે ઔપશમિક સમ્યક્ત્વ ભાવ પ્રગટ થયો. દ્વિતીય ઉપશમ, જે ઉપશમ શ્રેણી, ઉપશમ શ્રેણીમાં બીજી વાર, ત્યારે દ્વિતીય ઉપશમ વખતે ક્ષયોપશમિક સમ્યક્ત્વ એટલે એને પણ ઉપશમ કરે છે. ચાલો હવે
અનાદિ
ખાલી મિથ્યાત્વનો જ ઉપશમ કરે, અને દ્વિતીય ઉપશમ વખતે જીવને સમ્યક પ્રકૃતિનો ઉદય છે, ત્રણ ટુકડા પણ છે, અને ફરીથી બધાને ઉપશમ કરે છે. હવે આ તો થઈ ઔપશમિક સમ્યક્ત્વની વાત. ઔપશમિક ચારિત્ર, ઔપશમિક ચારિત્ર, ચારિત્રની કેટલી પ્રકૃતિ છે? ચારિત્ર મોહનીયની 25, અનંતાનુબંધીની 4, અપ્રત્યાખ્યાનાવરણ 4, પ્રત્યાખ્યાનાવરણ 4, સંજોલન 4 અને હાસ્યાદિ 9 કષાય, 9 કષાય. હવે આમાં ઉપશમ કોનો થાય છે?
21
પ્રકૃતિનો જ ઉપશમ થાય છે. જે અનંતાનુબંધીની 4 છે એનો ક્યારે ઉપશમ થતો જ નથી, કેમ કે એના ઉપશમ પહેલા જેને ઉપશમ શ્રેણી ચડવી હોય ને તો પહેલા એને અનંતાનુબંધીનો પૂરી ખતમ કરવી પડે. કેવી રીતના ખતમ થાય? એ બીજામાં કન્વર્ટ થઈને એની વિસંયોજના થઈ જાય. એ અનંતાનુબંધીના જેટલા કર્મ છે એ અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ, સંજોલનમાં કન્વર્ટ થઈ જાય. તો બાકીની 21 પ્રકૃતિનો ઉપશમ થાય છે અને અહીંયા જીવને ઔપશમિક ચારિત્ર પ્રગટ થાય, બરાબર. ચાલો પાછું થોડું હાઈ લેવલ આવી જોઈએ. મોહનીયની કેટલી પ્રકૃતિ? કે 2, દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય. એ 2 નો ઉપશમ થાય છે એટલે જીવના કયા કયા ભાવ પ્રગટ થાય? ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્ર. ઔપશમિક સમ્યક્ત્વ કયા ગુણસ્થાને પ્રગટ થાય? ચોથું, પાંચમું અથવા 7મું, ચોથું, પાંચમું અથવા 7મું ઔપશમિક સમ્યક્ત્વ. અને ઔપશમિક ચારિત્રના કયા ગુણસ્થાન છે? ખાલી 11, કેમ કે 8, 9, 10 માં તો ઉદય ચાલુ છે, ખાલી 11માં ગુણસ્થાને જ પૂરેપૂરો ઉપશમ છે. બાકી શ્રેણી તરીકે 8 થી 11 કહેવાય, બરાબર, પણ પૂરેપૂરો ઉપશમ 11માં ગુણસ્થાને. આ રીતે ઔપશમિક ભાવના 2 ભેદ, બરાબર, બહુ સિમ્પલ છે. હવે એવા જીવ કેટલા કે જેને આવી રીતના ઔપશમિક ભાવ થયો હોય? આ ઔપશમિક ભાવ છે ને, ઔપશમિક સમ્યક્ત્વ અથવા ઔપશમિક ચારિત્ર, 2 ફક્ત અંતર મુહૂર્ત માટે જ રહે. સમ્યક્ત્વમાં એના પછી કાં તો ક્ષયોક્ષમમાં વયા જાય કાં તો નિત્યાત્વમાં આવી જાય, 2 જ ઓપ્શન છે. ઇમિડિયેટલી પરંપરાય ક્ષાયિક ભાવમાં પણ જઈ શકે, પણ ઇમિડિયેટલી કાં તો ક્ષયોક્ષમમાં જાય અથવા નિત્યાત્વમાં આવી જાય, બરાબર, અથવા મિશ્ર ભાવમાં વયા જાય. અને ઔપશમિક ચારિત્રમાં શું થાય કે ઉપશમ ભાવમાં છે ત્યાંથી તો 1 વે છે, નીચે જ પાછા આવે. એમને પહેલા સૂક્ષ્મ લોભનો ઉદય આવશે, એના પછી બાકીના કષાયોનો ઉદય આવશે, એમ કરીને ગુણસ્થાનોમાં નીચે આવે. તો અંતર મુહૂર્ત માટે જ જીવ આ ભાવોમાં રહે છે. તો એ વિશ્વમાં પાછા જો ઔપશમિક ભાવ, દેવ, ઔપશમિક સમ્યક, ઔપશમિક ચારિત્ર કયા જીવને થઈ શકે? ઔપશમિક ચારિત્ર તો જે મનુષ્ય ગતિના જીવ હોય, ભાવલિંગી મુનિરાજ હોય, એમને જ થઈ શકે ને. હવે આખા 2.5 દ્વીપમાં ભાવલિંગી મુનિરાજ કેટલા? 3.9 કરોડ સંખ્યા આવે છે ને, તો એટલા 9 કરોડ જ તો મુનિરાજ છે. હવે એમાં ઔપશમિક ભાવ સુધી કેટલા પહોંચે એટલે કેટલી સંખ્યા નાની છે, ખ્યાલ આવે ને, ઔપશમિક ચારિત્રની. ઔપશમિક સમ્યક્ત્વ કોને થઈ શકે? કે ચારેય ગતિના જીવોને થઈ શકે. ચારેય ગતિના જીવને ઉપશમ સમ્યક્ત્વ થઈ શકે છે ને. તો એ જીવ તો અનંતા છે, અનંતામાંથી પણ અમુક જ જીવને આવી રીતે
અનંતા,
સોરી, હા, આ જે નિગોજના જીવ છે એને કાઢી નાખે. તો અસંખ્યાત જીવ છે જે 4 ગતિમાં છે, ચારેય ગતિમાં જીવોને સમ્યક્ત્વ થઈ શકે, તો એ જીવોની સંખ્યા કેટલી? અસંખ્યાત ઇઝ અ ટોટલ નંબર. એમાંથી જે અત્યારના ઉપશમ સમ્યક તો પ્રગટ કરે છે એની સંખ્યા તો સંખ્યાત છે, બહુ નાની સંખ્યા. તો એટલે ટોટલ ઔક્ષમિક ભાવ વાળા જીવોની સંખ્યા કેટલી એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ? સંખ્યા બહુ થોડી, બહુ થોડી. ખ્યાલ આવ્યો કે નહીં?
સંઘની પંચેન્દ્રિય થઈ
શકે. હા, સંઘની પંચેન્દ્રિય, અને એમાં પણ જે નિગોદને આપણે અનંત કાઢી નાખ્યા, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, એના અસંખ્યાત કાઢી નાખો, પછી જે ખાલી સંઘની પંચેન્દ્રિય જીવ બચે, બસ એટલા જીવ. મનુષ્ય તો સંખ્યાત છે, પણ બાકીના ત્રણ ગતિના જીવો અસંખ્યાત છે. પાછું જો એ મુનિરાજ અગિયારમાં ગુણસ્થાનમાં જાય, ઉક્ષમ શ્રેણી ચડે, તો એની પહેલા અનંતાનુબંધીની એવી સંયોજના થવી જ પડે. એટલે જે દ્વિતીય ઉક્ષમ થાય ને, એ દ્વિતીય ઉક્ષમ ની પહેલા અનંતાનુબંધીની એવી સંયોજના થાય, પછી દ્વિતીય ઉક્ષમ થાય, પછી શ્રેણી ચડે. દ્વિતીય ઉક્ષમ થયો ને, પહેલા વી સંયોજના થાય કે પછી થાય, મને યાદ નથી હવે. પહેલા દ્વિતીય ઉક્ષમ થાય પછી વી સંયોજના થાય અનંતાનુબંધી, કે પહેલા વી સંયોજના થઈ પછી દ્વિતીય ઉક્ષમ થાય, એ મને બી યાદ નથી હવે. પણ જયારે શ્રેણી ચડવા જાય છે તો આ બે પ્રોસેસ કલાકાર, એના પછી શ્રેણી ચડે. તો ત્યાં ત્રણેય દર્શન મોનિયાના ત્રણેય પાછા ઉક્ષમિત કર્યા, એટલે દ્વિતીય ઉક્ષમ થયો, પછી શ્રેણી ચડ્યા, અગિયારમાં ગુણસ્થાન સુધી પહોંચ્યા. હવે પાછા જયારે નીચે આવ્યા, તો જરૂરી નથી કે અનંતાનુબંધીની પાછી સંયોજના થાય જ, કેમ કે કદાચ આવીને છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં અટકી ગયા. હવે જયારે એમને મિથ્યાત્વનો પાછો બંધ એટલે થવા લાગે, કદાચ જો જીવ મિથ્યાત્વમાં વયો જાય અને મિથ્યાત્વનો બંધ થવા લાગે, તો અહીંયા અનંતાનુબંધી પાછા બંધાવા લાગે. નહીં તો જીવને એવી સંયોજના જ છે, એવી રીતના રહે છે. જો આ રીતે આપણી ઔક્ષમિક ભાવની વાત છે. હવે આપણે જોઈએ છીએ સેકન્ડ, શાયિક ભાવ. શાયિક ભાવ કોને હોય છે? ફરીથી આપણે પહેલા જોઈ લીધું, શાયિક ભાવ કોને છે? પહેલા તો અરિયંતિત ભગવાન, અને જે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે, જેને શાયિક સમ્યક તો પ્રગટ કર્યું છે એમ. તો શાયિક ભાવના કેટલા ભેદ? જો આપણે પેલા ચાર કર્મ ફરીથી યાદ કરીએ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની સંગ્રહ, એમાં આપણે શું જોયું કે ઔક્ષમિક ભાવ કેમાં છે? ફક્ત મોહનીયમાં જ છે. તો દર્શન મોહનીયનો ઉપશમ ભાવ, ચારિત્ર મોહનીયનો ઉપશમ ભાવ. શાયિક ભાવ કેમાં છે આમાંથી ચાર કર્મોમાંથી? ચારેયનો ક્ષય થાય છે, કેમ કે ચાર જાતિ કર્મ છે ને, ચારેયનો ક્ષય થશે ત્યારે જ તો અરિયંત ભગવાન થશે ને. અને આઠ જે બાકીના ચાર છે એનો પણ ક્ષય થશે કે નહીં? અગાટી કર્મનો એનો પણ ક્ષય થઈ શકશે. પણ શાયિક ભાવના જે નવ ભેદ કીધા ને, એમાં આ અનંતાનુબંધી અરે સોરી અગાટી કર્મના જે ચારનો ક્ષય થાય છે, એ ઉપચાર માત્ર, જેનું ત્યાં નામ નથી આવતા ભેદ પ્રભેદમાં. જે નવ ભેદ આપ્યા ને શાયિક ભાવના, એ નવે નવ ભેદ ફક્ત ઘાતી કર્મના ક્ષય રૂપે છે. અઘાતી કર્મનો પણ તો ક્ષય થાય છે કે નહીં? પણ ત્યાં એની સામે કોઈ નામ નથી આપ્યા ભેદ પ્રભેદ તરીકે, કેમ કે ઉપચાર માત્ર છે. જેમને અહીંયા ક્ષય થયો એ પછી સિદ્ધ ભગવાન થઈને અનંતકાળ સુધી રહેવાના છે. અને જીવને મુખ્યત્વે ઘાતી કર્મના નિમિત્તથી જીવના પરિણામોનો ઘાત થાય છે. અઘાતી કર્મનો ઉદય તો સંયોગ અને શરીર આદિમાં આવ્યો છે, માટે એને ત્યાં નામ લીધા નથી. તો જો ચાર કર્મ છે, ચાર કર્મના ક્ષય રૂપે, આમ તો આપણે કહીએ ને અરિયંત ભગવાનને શું પ્રગટ થાય? સૌથી પહેલા અનંત ચતુષ્ટય પ્રગટ થાય. તો ચાર કર્મનો ઘાત કર્યો, અહીંયા અનંત ચતુષ્ટય પ્રગટ થાય. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત ધીર્ય એમ કહીએ ને આપણે. તો અનંત જ્ઞાન કોની સામે છે? જ્ઞાનાવરણ કર્મ સામે. અનંત દર્શન દર્શનાવરણ સામે. અનંત સુખ એ મૌનીય કર્મ સામે છે. અને અનંત વીર્ય અંતરાય કર્મ સામે. બરાબર. શાહી ભાવ પણ આવે ને સિદ્ધ ભગવાન, સિદ્ધ ભગવાન માં પારિણામિક ભાવ પણ છે અને ક્ષાયિક ભાવ છે, બે ભાવ છે. કેમ કે હવે કર્મનો ઉદય નથી, કર્મનો ઉદય નથી અને જીવના ભાવો છે એ રીતે એને ક્ષાયિક ભાવ ઉપચારથી છે. એટલે ક્ષાયિક કહેવાય ને, કેમ કે કર્મનો ક્ષય થઈ ગયો અને જીવના શુદ્ધ ભાવ પ્રગટ છે એટલે ક્ષાયિક ભાવ. હા જો ક્ષાયિક ભાવમાં આપણે નવ ભેદ જોયા ને, એ કેવી રીતના નવ આવ્યા? તો પહેલા સૌથી પહેલા તો ચાર ઘાટી કર્મની સામે આપણે આમ ચાર અનંત ચતુષ્ટય કહીએ, પણ એ ચાર જે અનંત ચતુષ્ટય કીધા તો એ ખાલી હાઈ લેવલ કહી દીધા, ઉપર એટ વેરી હાઈ લેવલ ચાર અનંત ચતુષ્ટય કીધા. અહીંયા જે નવ ક્ષાયિક લબ્ધિ કીધી છે એ ચારને જ ભેદ પાડીને નવ કીધા, ચારને જ ભેદ પાડીને નવ કીધા. જો કયા ભેદ છે? ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર. ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર આ બે કોના ભેદ થયા? મોહનીય કર્મની સામે મોહનીય કર્મનો ક્ષાયિક હતા, શ્રદ્ધા ગુણમાં ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થયું, ચારિત્ર ગુણમાં ક્ષાયિક ચારિત્ર થયું, એને જ ઓલામાં અનંત સુખ કહી દીધું. જો આમ વિચાર કરવા જઈએ ને તો શ્રદ્ધા ગુણ જુદો છે, ચારિત્ર ગુણ જુદો છે અને સુખ ગુણ જુદો છે. ખરેખર સુખ ગુણની સામે કોઈ કર્મ કીધું નથી. આમ તો જે મોહનીય કર્મ કીધું એ મોહનીય શ્રદ્ધા દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય, પણ એના ફળ રૂપે આ બાજુ દુઃખ ઉત્પન્ન થાય છે જ્યાં મિથ્યાત્વ અને આદિ છે, બરાબર ને? તો ત્યાં દુઃખ ઉત્પન્ન થાય છે. હવે જ્યાં સુખ કીધું, અનંત સુખ કીધું, ત્યાં ઓટોમેટિકલી આનો ક્ષય થઈ જ ગયો એમ ખ્યાલમાં આવી જ જાય છે, એટલે ત્યાં અનંત સુખ થઈ ગયું. અહીંયા ભેદ પ્રગટ પાડીને કીધું છે એટલે અહીંયા ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર બે જુદા લીધા. તમે ક્ષાયિક સુખ કહો તો સાચું કે ખોટું? તો પણ સાચું, એમાં કઈ ખોટું નથી. ક્ષાયિક સુખ કહો તો પણ સાચું, અનંત સુખ ક્ષાયિક સુખ જે કહો બધું સાચું, બરાબર? તો જો મોહનીયની સામે ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયિક ચારિત્ર, દર્શનાવરણની સામે ક્ષાયિક દર્શન, જ્ઞાનાવરણની સામે ક્ષાયિક જ્ઞાન, ચાર થયા. અને વીર્યની જે પાંચ પ્રકૃતિઓ છે એને જુદા જુદા પાડીને શાહી દાન, શાહી લાભ, શાહી ભોગ, શાહી ઉપભોગ, શાહી વીર્ય એમ જુદા પાડે, બરાબર? આ બધા જો આપણે ગુણસ્થાનથી જોઈએ, શાહી સમ્યક તો ક્યારે થાય? ચોથાથી થઈ શકે, ચોથામાં, પાંચમામાં, છઠ્ઠા સાતમામાં ગમે ત્યારે થઈ શકે. અને પછી જે ક્ષાયિક ક્ષપક શ્રેણી માંડે તો એને તો ક્ષાયિક સમ્યક્ત્વ કમ્પલસરી છે. ઉપશમ શ્રેણીમાં ક્ષાયિક સમ્યક્ત્વ હોઈ શકે કે નહીં? હોઈ શકે, હોઈ શકે. ક્ષાયિક સમ્યક્ત્વ વાળાને પણ ઉપશમ શ્રેણી થઈ શકે, પણ કમ્પલસરી નથી. હા, પણ કમ્પલસરી નથી. ઉપશમ શ્રેણીમાં કાં તો ઓપ્શન સમ્યક્ત્વ વાળા હોય કાં તો શાહી સમ્યક્ત્વ વાળા, પણ ક્ષપક શ્રેણીમાં શાહી સમ્યક્ત્વ વાળા જ હોય. તો ફરી શાહી સમ્યક્ત્વ ક્યારે થાય? ચોથામાં, પાંચમામાં, છઠ્ઠા સાતમામાં અથવા ઉપર, બરાબર? શાહી સમ્યક્ત્વ વાળા કેટલા જીવો વિશ્વમાં? આમ અનંત, કેમ કે સિદ્ધ ભગવાન બધા શાહી સમ્યક્ત્વ વાળા છે. નવ લબ્ધિ પ્રગટ થઈ ગઈ ને, અને જો અયન સિંહ ભગવાનને કાઢી નાખો તો કેટલા? તો બહુ ઓછા, બહુ ઓછા. જે હજી હજી સાધક અવસ્થામાં છે, જે રીતના ક્ષણિક રાજ શાહી સમ્યક્ત્વ થઈ ગયું છે, હજી નરકમાં છે, ચોથા ગુણસ્થાનમાં છે, હવે પાછા અહીંયા આવશે ને પછી ક્ષપક શ્રેણી માંડીને મોક્ષ જશે. ચલો, શાહી ચારિત્ર કોને થાય છે અને ક્યારે થાય છે? બારમા ગુણસ્થાને જે શપક શ્રેણી માંડીને જે મુનિરાજ હવે પૂર્ણ વિતરાજી થયા એને ક્ષાયિક ચારિત્ર પ્રગટ થાય, અને પછી તેરમામાં, ચૌદમામાં, બધે પછી સિદ્ધ અવસ્થામાં ક્ષાયિક ચારિત્ર રહે. હવે ક્ષાયિક દર્શન, ક્ષાયિક જ્ઞાન તેરમા જયારે અર્યંત અવસ્થા થાય ત્યારે, અને બાકીની પાંચ ક્ષાયિક લબ્ધિઓ એ પણ તેરમામાં, બરાબર? હવે જે અર્યંત ભગવાન થઈ ગયા છે એને ખરેખર તો નવે નવ લબ્ધિ પ્રગટ થઈ ગઈ, નવે નવ પ્રગટ થઈ ગઈ તેરમા ગુણસ્થાનમાં જ. પછી ચૌદમામાં એક એક એટલે 13મામાં એકે કર્મનો ઘાત થતો નથી, પછી 14મામાં જઈને બાકીના કર્મનો ઘાત થાય છે અને પછી સિદ્ધ અવસ્થા પ્રગટ થશે. તો જે ઔદયિક ભાવમાં એક અસિદ્ધત્વ નામનો ઔદયિક ભાવ લીધો છે હજી હરિયન હરિયન ભગવાન, અને સિદ્ધ થશે તો એ ભાવ હવે નાશ થયો. પણ ક્ષાયિક ભાવમાં વધારે કઈ એડિશન કર્યું નહીં સિદ્ધ અવસ્થા થતા, પણ એ આપણે ડિફરન્સ આપણે અંદરથી સમજવો જોઈએ કે દેર ઇઝ સ્ટીલ અ ડિફરન્સ એક હરિયન ભગવાનમાં અને સિદ્ધ ભગવાનમાં. ખ્યાલ આવે છે ને? અહીંયા નામ નથી લખ્યા. જો ખરેખર તો આ પાંચે ભાવના ભેદ પ્રભેદ જોવા જોઈએ તો ઘણા બધા ભેદ પ્રભેદ થાય ને, કેમ કે આ તો ખાલી કર્મની અવસ્થા પ્રમાણે સ્થૂળ લીધે 2-5 એવી રીતના ભેદ પ્રભેદ કીધા છે. પણ ખરેખર તમે હજી ડિટેલ કરવા જાઓ તો હજી ઘણા બધા થઈ શકે. જેટલા જેટલા કર્મની સૂક્ષ્મ અવસ્થાઓ એટલા એટલા જીવના ભાવ એમ રીતે થઈ શકે ને. આપણે 148 પ્રકૃતિ જે લઈએ છે એ પણ સ્થૂળ છે. કર્મની પહેલા 2 પ્રકૃતિ ધાતુ કર્મ અગર, એમાં પછી 8, એમાં 148 એ પણ સ્થૂળ છે. એની પણ અંદર તમે જાઓ તો કેટલા ભેદ પ્રભેદ થઈ શકે અને એટલા જ જીવના ભાવોના વેરિએશન થઈ શકે.
101
એમ કરીને 148 થઈ ગયા. હવે એમાં પણ ફર્ધર તમે બાયફર્કેશન હજી કરી શકો, સૂક્ષ્મતામાં જઈએ તો કરી શકે, પણ અહીંયા એટલું આપણે સાચું જોઈએ. બરાબર? તો જે આપણા 2 ભાવ થયા કયા કયા? ઔદયિક ઔક્ષમિક ભાવ અને ક્ષાયોક્ષમિક ભાવ, સોરી ક્ષાયિક ભાવ, ઔદયિક ભાવ અને ક્ષાયિક ભાવ. હવે જો ત્રીજો ભાવ આવે ક્ષાયોક્ષમિક ભાવ, ફરીથી કર્મનું ક્ષયોક્ષમ એટલે શું જોયું હતું આપણે? કે 3 અવસ્થાઓ બને છે, વર્તમાનકાલીન નિષેકમાં સર્વગાતિ સ્પર્ધકનો ઉદય નથી આવતો અને દેશગાતિમાં કન્વર્ટ થઈ જાય છે. એને એમ કહેવાય ઉદયા અભાવી, ઉદય અભાવી ક્ષય. ઉદયનો અભાવ નથી બસ એટલો એનો ક્ષય છે. બરાબર? બીજી કન્ડિશન શું જોઈ હતી? કે વર્તમાનકાળમાં જે દેશગાતિ સ્પર્ધક છે એનો ઉદય થાય છે. કર્મનો ઉદય તો આવે છે કે નહીં? તો એ દેશગાતિ રૂપે ઉદયમાં આવે છે. ત્રીજી કન્ડિશન શું જોઈ હતી? કે એ જ કર્મના ભવિષ્યકાળમાં જે સર્વગાતિ સ્પર્ધકો છે એ ત્યાં ને ત્યાં સ્થિત છે. ત્યાં ને ત્યાં સ્થિતનો મતલબ શું? તેમાં ઉત્કર્ષણ અપકર્ષણ થાય છે, પણ ફક્ત એ ઉદીર્ણ આવીને વર્તમાન કાળમાં આવીને ઉદયમાં નથી આવી જતા. કેમ કે વર્તમાનમાં સર્વગાતિનો ઉદય નથી આવવાનો ને, એને દબાવી રાખવાનો છે. તો ભવિષ્ય ત્યાં ધરાક લઈને વર્તમાનમાં આવી ગયા તો એને પણ ત્યાં ઉપશમિત કર્યા છે. આ 3 કન્ડિશન જ્યાં મીટ થાય ત્યાં કર્મનો ક્ષયોક્ષમ કહેવામાં આવે છે. બરાબર? હવે નેચરલી જો આ 3 કન્ડિશન મીટ થવી હોય તો વર્તમાન કાળમાં અને ભવિષ્ય કાળમાં કર્મ તો હોવા જોઈએ કે નહીં? એટલે જે 14મા ગુણસ્થાન વાળા હરિયન ભગવાન છે એને ભવિષ્ય કાળમાં કર્મ જ નથી, તો એને ક્ષયોક્ષમિક ભાવ થઈ શકે કે નહીં? ન થઈ શકે. ખ્યાલ આવે છે ને? આ ક્ષયોક્ષમિક ભાવ કોને થાય? કે જેને વર્તમાનમાં આવી કર્મની બધી વ્યવસ્થા છે અને ભવિષ્યમાં પણ એ સર્વગાતિ આદિ પડ્યા છે. હવે જેને સમજો કર્મનો ક્ષય જ થઈ ગયો છે તો એને ક્ષયોક્ષમ થાય કે નહીં? ન થાય. જો એક બાજુ ક્ષાયિક ભાવ અને બીજી બાજુ ઔદયિક અને ક્ષયોક્ષમિક, આ એકબીજાનો ઓપોઝિટ છે. કેમ કે આ બાજુ કર્મનો ઉદય થાય છે, દેહમાં એકચ્યુઅલી ઉદય થાય છે, ઔદયિકમાં પણ ઉદય થાય છે, ક્ષયોક્ષમિકમાં પણ એક રીતે ઉદય થાય છે, પણ કોનો? કે ખાલી દેશઘાતીનો ઉદય થાય છે. અને ક્ષાયિકમાં શું થયું? અરે કર્મ છે જ નહીં, સત્તામાં જ નથી, તો ઉદય ક્યાંથી થાય? અને બીજું ઔક્ષમિક ભાવમાં પણ શું છે? કે ઉદય આવતો રોકી દીધો, ઉપશમિત કર્યો, ઉદય આવતો રોકી દીધો. એટલે આ બાજુ જુઓ તો ઔક્ષમિક ને ક્ષાયિક એ 2 શુદ્ધ ભાવો છે થોડા, અને આ 2 કેવા છે? ઔદયિક ને ક્ષાયોક્ષમિક એ જીવના અશુદ્ધ ભાવો છે. એટલે ભલે એમાં ધર્મના પણ શુદ્ધ ભાવો છે ક્ષાયોક્ષમિક. જો હવે ક્ષાયોક્ષમિક ભાવ આ 3 કન્ડિશન જ્યાં જ્યાં મીટ થાય ત્યાં ક્ષાયોક્ષમિક ભાવ કહેવામાં આવે છે. જે સૌથી પહેલો પોઈન્ટ, ક્ષાયોક્ષમિક ભાવ ફક્ત ઘાતી કર્મમાં જ થાય છે. અઘાતી કર્મમાં કોઈ ક્ષયોક્ષમિક ભાવ થતા નથી, કેમ કે ત્યાં દેહઘાતી સર્વઘાતી એવા ભેદ હોતા નથી. ના ના, ફરીથી સમજો, આપણે પહેલા ક્લાસમાં કહ્યું છે, ફરીથી જો આ કર્મ ની બધી પરી એના શબ્દ જો સમજાય ને તો એના સામે શું ભાવ કે એ જ ન સમજી જાય. જો કર્મ છે ને, કર્મ શું છે? પૂજલ પરમાણુ છે, બરાબર, પૂજલ નો સ્કંદ છે, કારમાણ વર્ગના. જીવ જયારે અહીંયા ભાવ કરે તે કારમાણ વર્ગના જીવ સાથે બંધાય છે અને એને કર્મ કહેવાય. જેવા જીવના ભાવ એવી કર્મને ફળ આપવાની શક્તિ, બરાબર. કર્મની જે ફળ આપવાની શક્તિ છે એની ઇન્ટેન્સિટી આપણે કહીએ ને, કર્મની ફળ આપવાની ઇન્ટેન્સિટી ઓછી વધારે એ રીતે એને અવિભાગ પ્રતિચ્છેદમાં મપાય છે. અનુભાગ શક્તિ એને અવિભાગ પ્રતિચ્છેદમાં મપાય છે, બરાબર. હવે એમ સમજો, સૌથી મિનિમમ મિનિમમ અવિભાગ પ્રતિચ્છેદ એટલે સૌથી મિનિમમ અનુભાગ, એના રૂપ જે કર્મ પરમાણુઓ છે એને વર્ગ કહેવાય. સમાન વર્ગના સમૂહને વર્ગણા છે, એટલે જેની
એક પરમાણુ એક
પરમાણુ એને વર્ગણા છે, એને વર્ગણા છે. તો જેમાં જેમાં અનુભાગ એટલે ફળ આપવાની શક્તિ સમાન છે એવા પરમાણુઓના સમૂહને વર્ગણા કહેવાય, બરાબર. તો સમજો આપણે ઇન્ટેન્સિટીમાં લઈએ તો એક નંબર, બે નંબર, ત્રણ નંબર, ચાર, જેટલું એને પાવર, કર્મનો પાવર એક વન પોઈન્ટ, સેકન્ડ પોઈન્ટ, થર્ડ પોઈન્ટ એવી રીતે. તો જેટલા વન વાળા છે એને ટુગેધર કરો, સેકન્ડ વાળાને ટુગેધર કરો, થર્ડ વાળાને ટુગેધર કરો, આ બધી વર્ગણા થઈ ગઈ, બરાબર. હવે એક એક થી વધતા અનુભાગ રૂપ વર્ગણાના સમૂહને સ્પર્ધક કહેવાય છે. એટલે એક પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ચાર પ્લસ પાંચ આ બધાને સમૂહ કરો તો સ્પર્ધક બને છે. ક્યાં સુધી? સમજો એક થી લઈને વન ટુ ટ્વેન્ટી એનો એક સ્પર્ધક બન્યો. પછી વાસ્તવિકતામાં શું છે? ટ્વેન્ટી પછી ધેન ધેર ઇઝ અ ગેપ. સમજો થર્ટી સુધી કોઈ છે જ નહીં પરમાણુ, પછી થર્ટી ફોર્ટી, થર્ટી થર્ટી વન, થર્ટી ટુ, થર્ટી થ્રી પાછા ચાલુ થાય, એનો બીજો સ્પર્ધક બને છે. પછી પાછો ગેપ આવે છે, પછી પાછો ત્રીજો સ્પર્ધક, પછી ચોથો સ્પર્ધક, એમ કરીને અનુભાગની શક્તિને તમે વર્ટિકલી લખો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, તો એના અમુક રેન્જના સમૂહને, અમુક રેન્જના સમૂહને સ્પર્ધક કહેવામાં આવે છે. તો પહેલો સ્પર્ધક, બીજો સ્પર્ધક, ત્રીજો, ચોથો, પાંચમો, એમ અનંતા સ્પર્ધક છે. ખ્યાલ આવે છે ને? તો નીચેના થોડાક એને દેશઘાતી સ્પર્ધક છે. નીચેના એટલે જેની અનુભાગ શક્તિ ઓછી છે એને દેશઘાતી સ્પર્ધક કહેવાય છે. અને ઉપરનો બહુ ભાગ જેની અનુભાગ શક્તિ વધારે છે એને સર્વઘાતી સ્પર્ધક કહેવામાં આવે છે. ખ્યાલ આવે કે નહીં? હવે કર્મની પ્રકૃતિઓ છે બે પ્રકારની, દેશઘાતી પ્રકૃતિ અને સર્વઘાતી પ્રકૃતિ. જેવી રીતના સમજો જ્ઞાનાવરણીય કર્મ છે તેમાં અવધિ જ્ઞાનાવરણ, મનપર્યાય જ્ઞાનાવરણ, કેવળ જ્ઞાનાવરણ, આ બધી સર્વઘાતી પ્રકૃતિઓ છે. અને મતિ જ્ઞાનાવરણ, શુદ્ધ જ્ઞાનાવરણ આ દેશઘાતી પ્રકૃતિ છે. હવે જે દેશઘાતી પ્રકૃતિ છે એમાં દેશઘાતી સ્પર્ધક પણ છે અને સર્વઘાતી સ્પર્ધક પણ છે. અને જે સર્વઘાતી પ્રકૃતિ છે એમાં ફક્ત સર્વઘાતી સ્પર્ધક જ છે. થોડુંક કોમ્પ્લિકેટેડ થઈ જાય, આ પણ તમે એક એક બે બે વાર સાંભળો તો બધું ઈઝી છે, કઈ અઘરું નથી. હવે જ્યારે અવધિ જ્ઞાનાવરણનો ઉદય આવે છે અથવા મનપર્યાય જ્ઞાનાવરણ અથવા કેવળ જ્ઞાનાવરણનો ઉદય આવે છે તો એ પ્રકૃતિમાં ફક્ત સર્વજ્ઞાતી સ્પર્ધકો જ છે. એટલે જ્યારે જ્યારે એનો ઉદય છે ત્યારે ત્યારે સામે અવધિ જ્ઞાન, મનપર્યાય જ્ઞાન અને કેવળ જ્ઞાનનો ઘાત જ છે જ નહીં, બરાબર. અને જ્યારે મતિશ્રુત જ્ઞાનનો ઉદય આવે છે તો મતિશ્રુત જ્ઞાન દેશજ્ઞાતી પ્રકૃતિ છે, એમાં સર્વઘાતી સ્પર્ધક પણ છે અને દેશઘાતી સ્પર્ધક પણ છે. પણ એમાં ઉદય હંમેશા દેશઘાતીનો જ આવે છે. જેમ કે સર્વગાતિ નો ઉદય આવી જાય તો મતિશ્રુદ્ધ ઝીરો થઈ જાય. અને વિશ્વમાં એવા કોઈ જીવ નથી જેને મતિશ્રુદ્ધ જ્ઞાન હોય જ નહીં, નીરો જળ થઈ જાય છે ને. મતિશ્રુદ્ધ જ્ઞાન નો એના સર્વગાતિ નો ઉદય આવે તો ત્યાં જળ થઈ જાય. તો પાછી જો મેં કીધું વિશ્વમાં એવા કોઈ જીવ, વિશ્વમાં એટલે કે જે હજી છદમસ્ત છે, કેવળીને એક મતિશુદ્ધ જ્ઞાનાવરણનો હવે ઉદય નથી. તો જો તો હવે જેને જેને આ મતિ જ્ઞાનાવરણ શુદ્ધ જ્ઞાનાવરણના દેશગાતી સ્પર્ધકનો ઉદય આવે છે તો ત્યાં બધે ક્ષયોક્ષમ થાય છે. કેમ કે સર્વગાતી સ્પર્ધકો પણ છે, નથી એમ નથી, પણ સર્વગાતી પોતા રૂપે ઉદયમાં નથી આવતા, દેશગાતીમાં કન્વર્ટ થઈને ઉદયમાં આવે છે. એટલે એનો ઉદય આ ભાવિ ક્ષય છે. ભવિષ્ય કાળમાં પણ સર્વગાતી સ્પર્ધકો છે પણ એને ઉદીર ન આવે એના માટે ઉપશમિત કર્યા છે, સદ અવસ્થાન રૂપ ઉપશમિત છે, ત્યાં સુધી એવી રીતના રહે છે. જો મતિશુદ્ધમાં પણ ઉત્કર્ષણ અપકર્ષણ સંક્રમણ ચાલુ છે, ઉદીરણા નથી. ઉદીરણા પણ ઉદયાવલીમાં છે પણ વર્તમાન સમયમાં નથી. એટલે આ બધા કર્ણાનિયમના જેવા સૂક્ષ્મ સિદ્ધાંતો છે. હવે ઉદયાવલી શું છે, ઉદીરણા શું છે, એ બધું તમે સમજો તો ખ્યાલમાં આવી જાય, એવું અઘરું નથી. ચાલો આપણે હવે આવીએ છીએ ક્ષાયોક્ષમિક ભાવમાં આવ્યા હતા, બરાબર ને. તો જો ક્ષાયોક્ષમિક ભાવ આપણે શું વાત છે કે ફક્ત ઘાતી કર્મમાં જ થાય છે, અઘાતી કર્મમાં નથી થતું. ક્ષાયોક્ષમિક જે ચાર પ્રકારના કર્મ કીધા ઘાતી કર્મમાં, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય, તો આમાં જ આપણે હવે એના ભેદ પ્રભેદ ઉતારશો. જો જ્ઞાનાવરણની આપણે આઠ, જ્ઞાનની આઠ પર્યાય આપણે જોઈ હતી, બરાબર. મતિશ્રુત અવધિ મન પર્યાય કેવળ કુમતિ કુશ્રુત કુ અવધિ. હવે આમાંથી જે કેવળ જ્ઞાનાવરણ છે એ કેવળ જ્ઞાનાવરણ એ તો શાય એટલે શાયિત છે, એનો કાતો ઓલું થાય છે નથી થતું. કેવળ જ્ઞાન એ તો ક્ષાયિત ભાવમાં આવશે, બરાબર. એટલે એમાં ક્યારેય ક્ષયોક્ષમ થતો નથી કેવળ જ્ઞાનાવરણ. મેં પહેલા થોડી ભૂલ કરી, મેં પહેલા કીધું ને કે મતિશ્રુત એમાં દેશ જાતિ ને સર્વગાતિ બે હોય છે, અવધિ મનપર્યામાં ફક્ત સર્વગાતિ. પણ એવું નહીં, અવધિ મનપર્યામાં પણ દેશ જાતિ આવશે તો જ ક્ષયોક્ષમ થશે ને. ખાલી કેવળ જ્ઞાનમાં ફક્ત સર્વગાતિ સ્પર્ધકો હોય છે. એટલે ચાર પ્રકૃતિઓ દેશગાતી પ્રકૃતિ છે અને ઓલી સર્વગાતી છે. થોડીક મિસ્ટેક મારી કરેક્ટ કરજો. જો એટલે જ્ઞાનાવરણમાં આઠ પર્યાય કીધી ને, આઠ માંથી ફક્ત કેવળ જ્ઞાનરૂપ પર્યાય એક શાયિત ભાવમાં વહી રહી છે, બાકીની સાત પર્યાયો અહીંયા આવશે શાયુ ક્ષમે. જો ફરીથી આપણે પહેલા હાથમાં જોઈ લઈએ, આમાં પછી વાંચશું. જો સૌથી પહેલા જ્ઞાનાવરણ, જ્ઞાનાવરણની આઠ પર્યાય આપણે જોઈ, એ આઠમાંથી સાત પર્યાય અહીંયા આવશે ક્ષયોક્ષમ ભાવ. એક કેવળ જ્ઞાનાવરણ, એક શાયિત ભાવમાં ગયું, એક કેવળ જ્ઞાનરૂપ પર્યાય શાયિત ભાવમાં, બરાબર. પછી દર્શનાવરણ, તો દર્શનામાં ચક્ષુ અચક્ષુ અવધિ કેવળ, કેવળ દર્શનાવરણ શાયિત ભાવમાં ગયું, એટલે બાકીની ત્રણ પર્યાય અહીંયા આવશે. ઓલી નિદ્રા નિદ્રા ને બધી લીધી નથી પણ એ આપણે સમજી લેવું, બરાબર. આ ત્રણ પર્યાયમાં બધું આવી ગયું. અંતરાયની પાંચેય પર્યાય એ અહીંયા આવશે, કેમ કે બધાનો ક્ષયોક્ષમ થાય છે. અને હવે મોહનીય, તો મોહનીયમાં દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય, તો એ બેનો એક એક, દર્શન મોહનીયનો ક્ષયોક્ષમ, ચારિત્ર મોહનીયનો ક્ષયોક્ષમ, એમાં કોઈ ફર્ધર ભેદ પ્રભેદમાં નથી ગયા, હાઈ લેવલ પર જ મૂકી છે, બરાબર ને. એનું કહેતો ને જો આ ભેદ 18 કર્યા અહીંયા, હવે હજી ફર્ધર ડેપ્થમાં જવું હોય તો તમે ચારિત્ર મોહનીયના પણ 25 ભેદમાં ક્ષયોક્ષમ ઉતારો તો તમે હજી ભેદ પ્રભેદમાં જઈ શકો. આપણાથી જેટલું ગ્રાસ થાય એટલું અહીંયા અહીંયા ઉપરથી એ રીતે 18 ભેદ કીધા. તો જો 18 ભેદ કેવી રીતના કીધા ક્ષયોક્ષમના, જ્ઞાનના સાત, જ્ઞાનની સાત પર્યાય, દર્શનની ત્રણ કીધી ને, ચક્ષુ અચક્ષુ અવધિ, અને કેવળ દર્શન ગયું શાયિત ભાવમાં. પછી મોહનીયની બે, દર્શન મોહનીયનો ક્ષયોક્ષમ, ચારિત્ર મોહનીયનો ક્ષયોક્ષમ, અને અંતરાયની પાંચ. હજી એક રહી ગઈ ને. હા, દેશ સંયમ, દેશ સંયમ, ચારિત્ર ની ત્રણ, બે સોરી, શ્રદ્ધા ની એક અને ચારિત્ર ની બે. જો હવે એનાથી વાંચી આપણે ક્ષયોક્ષમ ના કેટલા ભેદ છે, તો સૌથી પહેલું સમ્યક્ત્વ. સમ્યક્ત્વ એટલે દર્શન મોહની એનો ક્ષયોક્ષમ. તો અહીંયા ક્ષયોક્ષમ સમ્યક્ત્વ. જો કોઈ જીવને પહેલા, સૌથી પહેલા અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ હોય ને, તો પહેલા ઔક્ષમિક સમ્યક્ત્વ થાય. ઔક્ષમિક સમ્યક્ત્વ એટલે શું, કે જે મિથ્યાત્વ પ્રકૃતિ છે, એક જ પ્રકૃતિ છે ત્યારે એને મિથ્યાત્વ, એને જીવે પુરુષાર્થ પૂર્વક દબાવ્યું. હવે જયારે એને દબાવ્યું તો શું થાય છે, કે મિથ્યાત્વ પ્રકૃતિમાં જ અમુક પરમાણુઓનો અનુભાવ શક્તિ અનંત ગણો હીન થતો જાય. સમજો, મિથ્યાત્વની અનુભાવની રેન્જ આટલી છે. રેન્જ એટલે મિનિમમ થી લઈને મેક્સિમમ સુધી, બરાબર, મિથ્યાત્વ. તો એની જે અનુભાવ શક્તિ હવે અમુક પરમાણુની ઘટતી જાય છે. તો ઘટતી ક્યાં સુધી ઘટે છે, જે મિનિમમ રેન્જ છે ને એનાથી પણ નીચે ઘટતી જાય છે. હા, માઇનસ નહીં, આ મિનિમમ ઝીરો નથી. મિનિમમ સમજો 100 છે, મેક્સિમમ 1000 છે. તો અમુક પરમાણુની ઘટીને 10 થી લઈને 100 ની વચ્ચે આવી ગઈ, અને અમુક પરમાણુની ઘટી એનાથી પણ વધારે ઘટી, તો 1 થી લઈને 10 ની વચ્ચે આવી ગઈ. ખ્યાલ આવે ને? તો હવે ત્રણ ટુકડા કર્યા. સૌથી પહેલું ઔક્ષમિક સમ્યક્ત્વ જે થાય, આપણે જે આત્માનો અનુભવ કહીએ ને, ગુરુદેવશ્રી તો આની કેટલા વખાણ કરે, કે સૌથી પહેલો સંવર આત્માનો અનુભવ, સમ્યક દર્શનની ક્ષણ, અથવા એને કહો ઔક્ષમિક સમ્યક્ત્વ, બધું એક જ છે. એ ક્ષણમાં, એ અંતર્મુહૂર્તમાં જ આમ દર્શન મોહની એટલે મિથ્યાત્વ પ્રકૃતિના ત્રણ ટુકડા થયા. કેવી રીતના? જો એક્ઝામ્પલમાં 100 થી 1000 એ મિથ્યાત્વ, પછી 10 થી 100 એ મિશ્ર એટલે સમ્યક મિથ્યાત્વ, અને 1 થી 10 સમ્યક પ્રકૃતિ. ખ્યાલ આવે ને? આ ત્રણ ટુકડા થયાનો મતલબ શું? ત્રણ એટલે કઈ લઈને ત્રણ ટુકડા કર્યા, પરમાણુના ત્રણ ભેદ થઈ ગયા, એમ નહીં. અનુભાવ શક્તિ ઘટી તો એટલી બધી ઘટી ગઈ કે હવે મિથ્યાત્વની નીચે નવી રેન્જ તૈયાર થઈ ગઈ, એટલે એને ત્રણ ટુકડા કર્યા. ખ્યાલ આવે ને? ત્રણ ભેદ કેવી રીતના પડ્યા મિથ્યાત્વના? મિથ્યાત્વ મિશ્ર એટલે દર્શન, સમ્યક તો મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ, એવી રીતના ત્રણ ભેદ પડ્યા. સૌથી હીન સમ્યક પ્રકૃતિ. હા, સમ્યક્ત ને ઘાટી શકે હવે એનામાં તાકાત નથી, એટલી હીન થઈ ગઈ, બરાબર. તો એની સામે સૌથી પહેલા જયારે જીવને સમ્યક્ત થયું, તો આ મિથ્યાત્વ દબાયું હતું અને આ ટુકડા થયા તો ત્રણે દબાયા, એમ કહેવાય ને. હવે જયારે ઉદયમાં આવે છે તો સમ્યક પ્રકૃતિ ઉદયમાં આવે છે. તો વર્તમાન કાળમાં જીવના નિષેકમાં ત્રણેય પરમાણુ પડ્યા છે, મિથ્યાત્વ પણ છે, સમ્યક મિથ્યાત્વ વાળા પણ છે, અને સમ્યક પ્રકૃતિ વાળા પણ છે. પણ જીવ પોતાના પુરુષાર્થ પૂર્વક સમ્યકત્વના પરિણામ ધારણ કરે છે, તો ત્યાં પરમાણુમાં ઉદય સમ્યક પ્રકૃતિનો આવે છે. અને મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વ એ સમ્યક પ્રકૃતિમાં ઈ વર્તમાન સમયમાં કન્વર્ટ થઈ જાય. ખ્યાલ આવે ને? અને એનો ઉદય આવે. હવે જયારે એનો ઉદય એવી રીતના, હા હા, એ જ કહું છું કે પહેલા ત્રણે દબાયા હતા એટલે મિથ્યાત્વ દબાયું હતું, એમાં ટુકડા પડ્યા. હવે સમ્યક પ્રકૃતિનો ઉદય આવી ગયો, બરાબર. હવે સમ્યક પ્રકૃતિ એકદમ દેહ જાતિ પ્રકૃતિ એટલે એકદમ માઇલ્ડ સ્પર્ધકો છે, ત્યાં મિથ્યાત્વ તીવ્ર સ્પર્ધકો છે, સર્વગાતિ સ્પર્ધક છે, અને સમ્યક પ્રકૃતિ વાળા દેશ જાતિ છે. તો વર્તમાન સમયમાં જ ત્રણેય પડ્યા છે, પણ તો પણ મિથ્યાત્વને હજી દબાવેલા જ છે, અને સમ્યક પ્રકૃતિનો ઉદય આવે છે. એટલે મિથ્યાત્વ વાળા સમ્યક પ્રકૃતિમાં કન્વર્ટ થઈ જાય છે, અને સમ્યક પ્રકૃતિનો ઉદય આવે. ભવિષ્યકાળમાં પણ મિથ્યાત્વના સ્પર્ધકો પડ્યા છે, પણ એ વર્તમાનમાં ધડાક દઈને ઉદયમાં આવી જતા નથી, કેમ કે એની ઉદીર્ણા નથી થતી. એટલે એને વર્તમાનમાં ઉદયમાં નથી આવવા દેતો, બસ એટલું જ ભવિષ્યકાલીન સદ અવસ્થાનરૂપ ઉપશમ છે. વર્તમાનમાં આ મિથ્યાત્વનો ઉદય નથી થતો, એ સર્વઘાતીનો ઉદયાભાવી ક્ષય છે, અને દેશઘાતી જે સમ્યક પ્રકૃતિનો ઉદય ચાલુ છે, એ રીતે ચાયો શ્રમિક સમ્યકમાં જીવ જાય છે. ખ્યાલ આવે? હોય શકે, હોય છે, કેમ કે આ અહીંયા સમ્યક પ્રકૃતિ નો ઉદય છે ને, અને મિથ્યાત્વ ની જાત તો છે ને એને. ખ્યાલ આવ્યો કે નહીં? પહેલા મિથ્યાત્વ પ્રકૃતિને દબાવી દીધી, એટલે પહેલા મિથ્યાત્વ જાતના એકે કર્મમાં, એકે કર્મ ઉદયમાં નહોતા આવતા એ અંતર્મુહૂર્ત માટે. પણ અંતર્મુહૂર્ત પછી એ સમ્યક પ્રકૃતિના પરમાણુ ઉદયમાં આવવા લાગ્યા. તો એ સમ્યક પ્રકૃતિના પરમાણુ એટલા સ્ટ્રોંગ નથી કે જીવના સમ્યકત્વનો ઘાત કરી શકે, પણ તો પણ છે તો મિથ્યાત્વની જાતના જ ને. એટલે એનો ઉદય આવતા જીવના પરિણામમાં પણ કંઈક અમુક દોષ આવે છે, જેને ચલમલ અગાઢ દોષ કહેવાય છે. એને ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ કહેવાય છે. ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ એટલે શું? કે જીવ સમ્યક્ત્વમાં તો છે, પણ જેટલું પ્યોર ઓક્ષમિક હતું અથવા જેટલું પ્યોર ક્ષાયિક સમ્યક્ત્વ થશે એટલું પ્યોર નથી, એમાં થોડો કંઈક દોષ આવે છે. એ દોષ એ સૂક્ષ્મ દોષ છે, એના જ કારણે આ દોષ સાથે ઉત્તમ શ્રેણી નથી ચડી શકતા. તો ત્યાં દ્વિતીય ઉત્તમ આદિ કરવું પડે. ખ્યાલ આવ્યો ને? તો જો ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વનો પહેલો ભેદ, સોરી, ક્ષાયોક્ષમિક ભાવનો પહેલો ભેદ ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ, પછી ક્ષાયોક્ષમિક ચારિત્ર. જો ત્યાં ચારિત્ર અને દેશ સંયમ, દેશ સંયમ નીચે છઠ્ઠો ભેદ લખ્યો છે, દેવ સાથે લઈ લો, કેમ કે દેવ ચારિત્ર મોહનીયના ક્ષાયોક્ષમ રૂપે એમાં ભેદ છે. તો એક તો એક આપ ત્યાં દેશ સંયમ એટલે પાંચમું ગુણસ્થાન, અને ક્ષાયોક્ષમિક ચારિત્ર એટલે છઠ્ઠું ગુણસ્થાન, બરાબર ને? એ રીતે છઠ્ઠું સાતમું ને ઉપર બધા, કેમ કે જો ત્યાં સંજ્વલન પ્રકૃતિ છે. હવે જો ચારિત્રમાં કઈ પ્રકૃતિ છે? તો ચાર પ્રકૃતિઓ છે, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજોગ, બરાબર. અનંતાનુબંધીનો તો પહેલા જ નાશ કરી નાખ્યો ચોથામાં, એટલે કાં તો એને દબાવી દીધી, કાં તો એની વિસંયોજના આવી જઈએ. એટલે હવે ત્રણ પ્રકૃતિઓ છે એ અત્યારના સત્તામાં છે, ઉદય આવવાની એની શક્યતા છે. અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન. હવે છઠ્ઠા સાતમામાં સંજ્વલન નો ઉદય છે અને બાકીના બધાને એટલે દબાવી એટલે એને સંક્રમિત કરે છે, ક્ષાયોક્ષમ ભાવ છે ને એટલે. તો આ બધી સર્વગાતી પ્રકૃતિઓ છે અને એના સ્પર્ધકોને ઉદયમાં નથી આવવા દેતા, અને સંજ્વલનના સ્પર્ધકો ઉદયમાં આવે છે જે દેશગાતી છે તે, અને સાથે ભવિષ્યમાં આ બધી પ્રકૃતિઓ છે પણ એને ત્યાં ઉપશમિત કરી છે, એટલે એને ક્ષાયોક્ષમિક ચારિત્ર કહેવામાં આવે છે. કયું? છઠ્ઠા સાતમા ગુણસ્થાન અને ઉપરના, જ્યાં સુધી બારમા ન પહોંચે ત્યાં સુધી, અથવા અગિયારમા ન પહોંચે ત્યાં સુધી, તેને ક્ષાયોક્ષમિક ચારિત્ર કહેવામાં આવે છે. અને દેશ સંયમ એટલે શું છે? કે જે પાંચમા ગુણસ્થાનમાં સંજ્વલનનો પણ ઉદય છે અને પ્રત્યાખ્યાનાવરણનો પણ ઉદય છે, બે કશાય ચોકડીનો ઉદય છે, અને બે નથી, અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનાવરણ. તો ત્યાં ઉપચારથી ક્ષાયોક્ષમ ભાવ કહેવામાં આવે છે, કેમ કે ખરેખર આ પ્રત્યાખ્યાનાવરણ પ્રકૃતિ તો સર્વગાતી છે. હવે એનું રીઝન હમણાં નથી કહેતો, એ તો કન્ફ્યુઝ થઈ જવાય છે. આપણે એટલું યાદ રાખીએ, ક્ષાયોક્ષમ ભાવમાં શું છે? દેશગાતી સ્પર્ધકોનો ઉદય છે, સર્વગાતીનો ઉદય નથી, વર્તમાનમાં છે તો પણ એ દેશગાતી રૂપે ઉદયમાં આવે છે, અને ભવિષ્યકાળમાં એને ત્યાં ને ત્યાં દબાવેલા છે. એમ કરીને આ ત્રણ કન્ડિશન ક્યાં મીટ થઈ? તો ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વમાં થઈ, અને ક્ષાયોક્ષમિક ચારિત્ર અને દેશ સંયમ, આ ત્રણ. આપણે મૌનની પ્રકૃતિઓ જોઈ. હવે જો દર્શનની ત્રણ આવશે, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન. જ્ઞાનની આવશે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન, કેવળ જ્ઞાન, સોરી કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન ને મતિ, હા, મતિ શુદ્ધ અવધિ મનપર્ય, કુમતિ કુશુદ્ધ કુ અવધિ, અને વીર્યના પાંચ ભેદ, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, બરાબર. આની વિશેષ ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ જીનવાણી. હે જીનવાણી ભારતી, તોની જપો દિન રે, જો તેરી શરણા ગ્રહે તો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સોવાણી મસ્તક નમો સદા દેવ હું. બોલો જીનવાણી માત નો